ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं अज्ञान तिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर घाटकोपर मुंबई, पर्युषण महापर्व संवत 2062 ऑगस्ट 2006, स्वाध्याय श्रेणी नो विषय परम पद नो परम पंथ, स्वाध्याय क्रमांक 8, विषय विचारणा नो सूत्र मोक्ष प्राप्ति नी रीत, पत्र संदर्भ 258-241। आत्मानी आराधना करवी छे, पर्युषण नो पर्व छे, आराधना नो पर्व छे। आराधना कोनी करवी? आत्म स्वरूप नी आराधना। ए आराधना करवा माटे कोई मार्ग जोईए, ए मार्ग छे परम पद नो पंथ। ए मार्ग नो स्वरूप शू छे? ए मार्ग नो स्वरूप परम पुरुष विना कोण बतावी शके? એ વિષય ઉપરની વિચારણા કરતા આપણે વિચાર્યું કે મોક્ષ માર્ગની પ્રાપ્તિનું રહસ્ય, એના ઉપર વિચારણા કરી ગઈકાલે, મોક્ષ માર્ગની પ્રાપ્તિનો મંત્ર, એના ઉપર વિચારણા કરી, અને અત્યારના સ્વાધ્યાયમાં મોક્ષ માર્ગ પ્રાપ્તિની રીત, એના ઉપર વિચારણા કરીશું। માર્ગને જુદી જુદી રીતે ગવેષણા કરવાની છે અને પરમ કૃપાળુ દેવે આ માર્ગને જુદી જુદી રીતે આપણને સુપ્રાપ્ય કરાવ્યો છે, સુલભ કરાવ્યો છે। જે માર્ગની વિકટતાની વિચારણા આપણે કરી આનંદ ગંજીના સ્તવન દ્વારા, કે અનેક પ્રકારે માર્ગનું સંશોધન કરવા છતાં આ ચરમ નયનથી માર્ગ ન મળ્યો, પુરુષની પરંપરાથી માર્ગે ન જવાયું, આગમવાદ ઉપર પગ મૂકવાની જગ્યા ન રહે એવા નૈવાદ અને મતવાદના ગૂંચવાડા ઉભા થઈ ગયા છે। તર્કવાદ અને વિવાદમાં કોઈ પ્રમાણિક પુરુષ નથી કે વસ્તુનું સ્વરૂપ જેમ હોય તેમ કહે, પ્રમાણિકતાથી કહે, એવું કોઈ વ્યક્તિત્વ નથી। અને છેલ્લે કહ્યું કે જે છે, જેને ક્ષયોપશમ છે, જે જ્ઞાની છે, જે જાણે છે, એ કોઈને કોઈ વાસનાથી ગ્રસિત થયેલા છે. વિરહ પડ્યો નિર્ધાર, અમારે તો વાસિત બોધનો આધાર છે, અમને પ્રભુ નિર્વાસિત બોધ જોઈએ છે. વાસિત બોધ છે આ બધાની અંદર. ત્યારે આનંદ ગંધે સમાધાન મેળવ્યો અને કહ્યું કે ચાલો, થવું હોય ત્યારે થશે, કાળ લબ્ધિ પાકશે ત્યારે માર્ગ મળવાનો હશે તો મળશે. એ આશામાં ને આશામાં આનંદ ગંધી કે છે, એ જન જીવે રે જીને જીવ જાણ જો રે. પણ પરમ કૃપાળુ દેવે એના મુમુક્ષુઓને આવી રીતે અવઢવમાં ન રહેવા દીધા. એમણે તો માર્ગનું રહસ્ય પણ આપ્યું, માર્ગનો મંત્ર પણ આપ્યો, માર્ગની રીત પણ આપી. મોક્ષ માર્ગ જણાવ્યો અગોપ્ય રૂપની અંદર, અને વિવિધ વિવિધ રીતે આ માર્ગ કેવી રીતે સુલભ થાય, જેને જે પદ્ધતિથી સુલભ થાય તે રીતે માર્ગનું સ્વરૂપ સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. ઓહો, આવું સુલભપણું માર્ગનું કરી આપનાર આ પુરુષના ઉપકારને આપણે શું વંદના કરીએ, શું ગુણગ્રામ કરીએ. આવો મોક્ષ માર્ગ જટિલ, લોપ વિલોપને પામેલો, ખંડ ખંડિત થઈ ગયેલો, છિન્ન વિચ્છિન્ન થયેલો, અને મત સંગ સંઘાડાને ગચ્છની અંદર વેર વિખેર થયેલો, એ માર્ગનું સ્વરૂપ એ બધેથી સંકલિત કરી, મતભેદોને દૂર કરી, સ્પષ્ટ તીર્થંકર પરમાત્માએ જેવું માર્ગનું સ્વરૂપ કહ્યું એની સમવસણની દેશનામાં, એવી પ્રકારનો માર્ગ એણે પોતાના મુમુક્ષુઓ પાસે સુલભતાથી મૂક્યો, સાદી ભાષામાં મૂક્યો, સમજી શકાય એવી શૈલીથી મૂક્યો. માર્ગ ઘણા જાણે છે પણ જટિલતાથી કહે છે, કઠિનતાથી કહે છે, અને જાણે મોક્ષને ને ધર્મને સાંભળવા જવું હોય ને તો જિમ્નેશિયમમાં જેમ શરીર સારું કરવા જવું હોય એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ જિમ્નેશિયમમાં જઈએ એના જેવી દશા કરી નાખી છે. એટલો વાદ વિવાદ, એટલો વિતંડાવાદ, ત્યારે આ પરમ કૃપાળુએ આ માર્ગને આટલો સરળ બનાવી દીધો છે. વચનામૃતના એક એક પત્રો આમ પ્રવાહની જેમ ચાલ્યા જાય છે. આ માર્ગની રીત, એ રીતના ઉપરની થોડી વિચારણા અત્યારે આપણે આ સ્વાધ્યાયમાં કરીશું. સરસ રીતે પત્રાંક 258 ની અંદર પરમ કૃપાળુ દેવે પદ દ્વારા ખંભાતના મુમુક્ષુએ પ્રભુની પાસે માર્ગની માગણી કરી છે, ધર્મની માગણી કરી છે. એટલે કૃપાળુ દેવે એમને ઉદ્દેશીને કે ધર્મની પ્રાપ્તિ પહેલા એ પ્રાપ્ત કરવાની રીત તો સમજો. મને ધર્મ જોઈએ છે ને, મને મોક્ષ જોઈએ છે ને, મને નિર્વાણ જોઈએ છે ને, મને તો આત્મા સિવાય કઈ જોતું નથી, પણ એની રીત શું? આ રીત અદભુત રીતે કઈ છે.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.
આ વાત છે આત્માર્થની, પરમ પદની. બિના નયનની વાત છે, આંખનો વિષય નથી, ચર્મચક્ષુનો વિષય નથી. ફરી આનંદ ગંજીનું સ્તવન અહીંયા આપણને આવે છે મદદમાં, કે ચરમ નયન કરી માર્ગ જોવતા રે, ભૂલ્યો શૈલ સંસાર. જો તું ચરમ નયન સ્થૂળ દ્રષ્ટિથી માર્ગનું અવલોકન કરવા જાયશ તો તને જિનેશ્વરનો માર્ગ નહીં મળે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, આ વાત થયેલી છે પહેલા. આ વિષય કેનો છે? આંખનો છે. આ માર્ગ શોધવો છે, મોક્ષનો માર્ગ, પરમપદની પ્રાપ્તિનો માર્ગ, પરમ પંથ આત્મસાત કરવો છે, એ આંખનો વિષય છે. બિના નયન કી વાત, આ વાત વિના નયનની આંખનો વિષય નથી, ચર્મચક્ષુનો વિષય નથી. અને છતાંય કીધું કે બિના નયન પાવે નહીં, અને છતાંય નયન વિના તને માર્ગ દેખાશે નહીં તો નયનનું સ્વરૂપ કંઈ જુદું હોવું જોઈએ, ચક્ષુનું સ્વરૂપ કંઈ જુદું હોવું જોઈએ. એ આપણને આનંદજી આનંદઘનજી એના પદમાં આપ્યું હતું.
જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, અંથડો નિહાણું રે બીજા જીન તણો રે.
જે નયનની વાત, પરમાર્થ માર્ગમાં જે નયનની આવશ્યકતા છે, જેની જરૂરત છે માર્ગનું અવલોકન કરવામાં, માર્ગને નિહાળવામાં, એ દિવ્ય વિચારને નયન જોઈએ, દિવ્ય ચક્ષુ જોઈએ, અંતર ચક્ષુ જોઈએ, ચર્મ ચક્ષુ ન જોઈએ. સદગુરુનું કામ આ છે. અજ્ઞાન તેની રંધાનમ જ્ઞાનાંજન સલાકયા, ચક્ષુરૃણ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હે પ્રભુ, તમે મારા અંતર નયન ખોલી આપ્યા. અજ્ઞાનના અંધકારમાં અટવાયેલો હું, જગતને તો જોઈ શકતો તો પણ મને નહોતો જોઈ શકતો. મારું જ સ્વરૂપ મને લક્ષમાં આવતું નથી અત્યાર સુધી. આવી મારા અંધાપાને, આ જાતિ અંધાપો છે મારો, જન્મ જાતનો અંધાપો છે. હે સદગુરુ, તમે અંજન કરીને, પ્રવચનનું બોધીનું અંજન કરીને મારા બંધ ચક્ષુને ખોલી દીધા છે. કયા ચક્ષુ? અંતર ચક્ષુ, જે બંધ છે એને આપે ખોલી આપ્યા છે. અંતર ચક્ષુ જોઈએ, દિવ્ય ચક્ષુ જોઈએ. એ ચક્ષુ વિચાર રૂપી ચક્ષુ છે. કર વિચાર તો પામ, શ્રીમદ રાજચંદ્રજીનું આ યોગની અંદર જબરજસ્ત યોગદાન. એને વિચાર યોગ આપ્યો જગતના જીવોને, કે વિચાર પથારીમાં પૈડા પૈડા પણ વિચાર થઈ શકે, શરીર નબળું હોય તો વિચાર થઈ શકે, ગમે તે જગ્યાએ ગયો, દેશમાં કે વિદેશમાં વિચાર થઈ શકે, ઘરમાં હો કે મુંબઈની ટ્રેનમાં પરામાં હો વિચાર થઈ શકે. વિચાર આપણી સાથે છે, એને માટે અલગ સમયની ફાળવણી કરવી પડતી નથી. નો ટાઈમ નો ટાઈમ, અમને બહુ ઈચ્છા છે, બહુ આજ્ઞાનું આમ તેમ બધી વાત કર્યા કરે છે, પણ તું ક્યાં ગામ ગયો છું? જયારે હો ત્યારે તું તો છો જ, વિચાર કેમ કરતો નથી? પર પદાર્થના વિચાર કરે છે, જગતના વિચાર કરે છે, સંસારના વિચાર કરે છે, સંસારના આરંભ સમારંભના વિચાર કરે છે, સંસારની વૃત્તિ પ્રવૃત્તિમાં એ તણાય છે, એમાં એની પાસે ટાઈમ છે. સ્વરૂપનો વિચાર કરવો છે. જ્ઞાનીનું એક વાક્ય હાથમાં ચબરખીમાં લઈ લેને, કોઈનો ફોન લખવો હોય તો હથેળીમાં લખી નાખ્યો, આમ બોલ પેન કાઢી, હા બોલો જોઈ, વાંધો નહીં, લખાઈ ગયો. પણ જ્ઞાનીનું એક વાક્ય હથેળીમાં લખીને જાય ને, પછી ટ્રેનમાં જાય, બસમાં જાય, જાય બસ કર વિચાર એના ઉપર. અરે પ્રકાશ ન થાય તો પૈસા પાછા. અદભુત છે આ તો જ્ઞાનીના માર્ગની. બિના નયન પાવે નહીં, એના નયન જોશે, પણ કયા નયન જોશે એ સમજી લેવાની જરૂર છે. એ નયન બતાવી દીધા, આ નયન ક્યાંથી મળે? સાહેબ આ કયા ચશ્માવાળાની દુકાને જવું? કયો ઓપ્ટિશિયન છે કે જે આ પરમાર્થ માર્ગનો માર્ગ શોધવા માટે મને દેખાય એવા નંબરના ચશ્મા કાઢી દે, મારી આંખો ઉગાડે?
સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.
આ નયન આપનાર દાતા, દિવ્ય નયનનો દાતા સદગુરુ છે. આ રીત બતાવે છે કૃપાળુદેવ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાની, પરમપંથને મેળવવાની રીત છે. આત્મસિદ્ધિની ગાથામાં કીધું,
સેવે સદગુરુ ચરણને, ત્યાગી દૈનિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ.
હજી તો પ્રારંભ કરે છો, ત્યાં પહેલા વહેલા સદગુરુ આગળ મૂકી દે છે નવમી ગાથ, કે તારે પરમાર્થનો લક્ષ પ્રાપ્ત કરવો છે ને, બિના નયન કી બાત ઉપર ચલના હૈ, તા સદગુરુના ચરણ સેવાનું કામ કરો. સેવે સદગુરુ કે ચરણ સોપાવે સાક્ષાત. અને જે સદગુરુના ચરણ સેવે છે એ જ એની શરત મૂકી દીધી, ત્યાગી દઈ નિજ પક્ષ. બસ આપણો મોટો વાંધો એ કે સદગુરુ તું સાચો પણ હું સાચો. એટલો હોશિયાર થઈ ગયો છે આપણે આ જીવ. અત્યારે 20મી સદીનું ફરજન છે ને, હાઈ ટેકનોલોજી વાળા અમે બધા હાઈ ફાઈ છીએ. આ હાઈ ફાઈ ની અંદર શું થયું કે પ્રભુ તું સાચો અને હું સાચો, એટલે મારો મત હું છોડીશ નહીં. સ્વાધ્યાય સાંભળે તો પોતાનો મત તો છોડે જ નહીં, ઉલટાનું સ્વાધ્યાયકારનું મૂલ્યાંકન કરે એવો ડાયો તો શું કામ સાંભળવા આવે. તને કોઈ ઓડિટર તરીકે બોલાવ્યો છે, વિવેચક તરીકે બોલાવ્યો છે કે શ્રોતા તરીકે બોલાવ્યો છે? સ્વાધ્યાય મંદિરમાં શેના માટે જવું, કઈ કેપેસિટીમાં જવું? શ્રોતા તરીકે જવું કે કોઈનું ઓડિટ કરવા જવું? બહુ મુશ્કેલી છે. પછી પૂછે કે સ્વચ્છંદનું સ્વરૂપ દાખલા આપીને સમજાવો. તું ઉભો થઈ જાય, જીવતો જાગતો દાખલો છે સ્વચ્છંદનો, અમારે કાંઈ સમજાવવાની જરૂર નથી. સેવે સદગુરુ કે ચરણ પણ ત્યાગી દઈ નિજ પક્ષ. સૌથી મહત્વનો એ ચાર ચરણમાં સૌથી મહત્વનું ચરણ સેવે સદગુરુ કે ચરણ, એની એની અંદર શું પામે સાક્ષાત. પણ સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને. તે એટલે કયો? જેણે પોતાના મતને ત્યાગી દીધો છે એવો સદગુરુના ચરણને સેવનારો પામે તે પરમાર્થને. નિજ પદનો લે લક્ષ, એને એના પોતાના પદનો લક્ષ્ય મળશે. પણ નહીં તો મળશે નહીં, નહીં મળે. અને લક્ષ વિનાની યાત્રા, લક્ષ વિનાના બાણ એ બધા વ્યર્થ અને નિરર્થક છે. કૃપાળુ દેવે ચરણ સંગ ગુરુના સદગુરુના ચરણ માટે 241ના આંકની અંદર બહુ સરસ વાત મૂકી છે. જેને લાગી છે તેને જ લાગી છે, અને તેણે જ જાણી છે તે જ પીયું પીયું પોકારે છે. એ બ્રહ્મની વેદના કહી કેમ જાય, કે જ્યાં વાણીનો પ્રવેશ નથી વધારે શું કહેવું. લાગે છે તેને જ લાગે છે, તેના જ ચરણ સંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષ માર્ગ છે જ નહીં, તથાપી કોઈ પ્રયત્ન કરતું નથી. જવાબ લખે છે મો બળવાન છે, મો બળવાન છે. કૃપાળુદેવ વાક્ય લખ્યું છેલ્લે કે મો બળવાન છે. જગતના જીવોની સ્થિતિમાં મોહનું પ્રબળપણું છે. આપણે ભલે ગમે તેટલી દલીલથી તર્કથી ને વાતોથી કહીએ કે માર્ગ મળતો નથી ને બતાવનાર કોઈ નથી ને આમ નથી ને તેમ નથી ને, તને માર્ગના સનાતન સ્વરૂપનું અને શાશ્વત સ્વરૂપનો ખ્યાલ છે કે પાંચમા આરાના અંત સુધી પણ જે જીવ છૂટવા માટે ઈચ્છે છે એને તીર્થંકર પરમાત્માનું શાસન ઉપલબ્ધ છે? એવો તો તીર્થંકરના શાસનનો પ્રભાવ છે, આવી શ્રદ્ધા છે. હજી તો 2500 વર્ષ જ થયા છે, કારણ કે તીર્થંકરના માર્ગમાં જેમ કાળનો પ્રભાવ છે એમ એના યોગનો પ્રભાવ છે. અને એવો એનો યોગનો પ્રભાવ છે કે સમયે સમયે 100 વર્ષે 200 વર્ષે કોઈને કોઈ એ માર્ગની પરંપરાઓની, ગુરુઓની પરંપરાના, માર્ગના દાતાઓની પરંપરા અવિચ્છિન્ન રૂપની અંદર ચાલુ રહે છે. અને કોઈ પુરુષ આ ધરતીને પાટલે આવી અને ફરી માર્ગની અંદરના રહેલા એ દીવડાની જ્યોતને સંકોરી જાય છે, એમાં તેલ પૂરી જાય છે, એની અંદરના જાડા ઝાખડા દૂર કરી જાય છે, અને ચાલનારાને પાછળ દેખે છે કે ચાલ આવો, હવે પાછા તમે 100-200 માઇલ સીધા વયા જશો, કઈ વાંધો નહીં આવે. એવો એક પુરુષ આ 19મી સદીની અંદર આવ્યો, અને એણે કહ્યું આ મારું મિશન છે, આપણા લક્ષમાં નથી આવતું, આ મારું મિશન છે ને કરીને જ જઈશ, મારા દેહથી આ થવા સર્જાયેલું છે. યથા હેતુ જે ચિત્તનો
સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધર રે, ધન્ય રે દિવસ આ અહો.
સત્ય ધર્મનો ઉદ્ધાર અમારા ચિત્તનો જે હેતુ છે, પરમાત્માનું જે મિશન અમે લઈને આવ્યા છીએ, જે મહાકામ માટે તું જન્મ્યો છે, સાતમા બોધ વાક્યમાં લખે છે, તેનું સ્મરણ કરી જા. અમારે આ સત્ય ધર્મનો ઉદ્ધાર શબ્દ લખ્યો છે, સ્થાપના નથી લખી. જો કૃપાળુદેવના શબ્દો વાંચતા આવડવા જોઈએ, અને વાંચવા યોગ્ય કીધું છે એ જ વાંચવું. એણે કીધું સત્ય ધર્મનો ઉદ્ધાર. સત્ય ધર્મ તો સનાતન છે, શાશ્વત છે, અનંતા તીર્થંકરોએ આ માર્ગને પ્રરૂપ્યો છે, આલોકિત કર્યો છે, અનંતા કેવડીઓએ એ માર્ગની અંદર અજવાળા પાથરા છે. આ માર્ગની શરૂઆત કરનારા તો ભીત ભૂલ્યા છે. કોઈ એમ કહે કે અમે શરૂઆત કરીએ છીએ, અમારાથી માર્ગનો પ્રારંભ થયો, બોલો કે આનાથી પ્રારંભ થયો, કોઈથી પ્રારંભ થઈ શકે એવો માર્ગ નથી. જરાક સમજણને સ્પષ્ટ કરીએ, બહુ સંકુચિત ન થાય. આ દ્રષ્ટિ રાગમાં બસ સંકુચિત જ થતા જાય છે. બસ સૌને હારું લગાડવું, આઈ એમ ઓકે, યુ આર ઓકે, તું હારો, હું હારો, મારે શું કામ ખરાબ થવું. તારે તો ધર્મની વાત ન કરવી. જો તારામાં એટલી નૈતિકતા ન હોય, હિંમત ન હોય, સાહસ ન હોય, તો ધર્મના સ્થાન ઉપર બેસવાની કોઈ વાત. અહીંયા તો વીરલાનો માર્ગ છે અને વીરલો બેસે. અભિમત વસ્તુ વસ્તુ ગતે કહે રે, જે વાત છે તે છે. કૃપાળુ દેવ જેવો પુરુષ જે છે, ધર્મ સ્થાપનાનું મહાન માન ઘણું મોટું છે. અમે કરી શકીએ એમ છીએ, છતાં અમારે કરવું નથી, કારણ કે અમે તો તે માર્ગની પરંપરાના અનુયાયીઓ છીએ. અમે તો માર્ગનો ઉદ્ધાર કરીએ. આ સનાતન અને શાશ્વત માર્ગ છે. એ કહે છે કે જેને આ એના ચરણ સંગથી જ લાગે છે, તેના ચરણ સંગથી જ લાગે છે, કે જેને લાગે છે તેની લાગે છે, અને એના જ સંગથી આ માર્ગની ધૂન લાગે છે, ત્યારે જ છૂટકો હોય છે. એના ચરણ સંગથી જ્યારે આપણામાં પણ એવી ધૂન લાગે, એ 20 દોરામાં સરળતાથી સમજાવી દીધું.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષે તો તરીએ કોણ ઉપાય.
પ્રભુની લય લાગે અને એના ચરણમાં પડીને લાગે તો પોતાના દોષ પણ દેખાય, અને પોતાના દોષ પોતાને દેખાય એ સ્થિતિમાં આવવું જોઈએ. આમાં દેખાડનારનું મહત્વ નથી, દેખવાનું મહત્વ છે. પરમાર્થ માર્ગની પાત્રતા દોષ દેખવાનું મહત્વ છે, દેખાડનારનું નહીં. ન સમજાય તો રહેવા દેવું, ડિપોઝિટ રાખવું.
બુઝી ચહતે જો પ્યાસ કો હૈ બુઝન કી રે, પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદી સ્થિત.
હવે શરત મૂકે છે, સદગુરુના ચરણને સેવવાની આપણને દિવ્ય નયન ક્યાંથી મળે એ બતાવ્યા પછી કહે છે કે બુઝી ચહત જો પ્યાસ કો, તને પેલા પ્યાસ લાગી છે? પ્યાસ લાગી છે બહુ મહત્વનો પ્રશ્ન છે. પ્યાસ લાગી છે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાની, અને એ પ્યાસ બુઝાવવી છે. તો હૈ બુઝન કી રીત, બુઝાવવી હોય તો એની રીત છે. પણ પ્યાસ જ નથી લાગી. અને ક્યારેક ક્યારેક લાગે છે, સંસારથી કંટાળી જાય ત્યારે કે હે પ્રભુ, હું તો થાયકો આ બળતરાથી, મારા લમણામાં તો આ જ લખાયેલું છે જિંદગીભર સુધી. અને ત્યારે એને પછી પ્યાસ લાગે છે, પણ એ બુઝાવવાની હજુ ચાહ જાગી નથી, કારણ કે ફરી પાછો સંસારમાં લપેટાતો જાય છે. સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ પ્રારંભ થતો નથી. બુઝી ચહત જો પ્યાસ કો હાય બુઝન કી રીત, બસ મોક્ષ માર્ગને પામવાની રીત કે તારે પેલા તારી પ્યાસને બુઝાવવી છે. અથા તો તત્વ જિજ્ઞાસા, ઉપનિષદનો શિષ્ય કે ગુરુને, ભંતે તત્ત કેમ, તત્વ શું છે? તત્વ જિજ્ઞાસા છે, બસ અમને તત્વની લગ્ની લાગે છે. નચિકેતાને લાગે યમરાજના દ્વારે, ત્રણ દિવસ નાનો બાળક ભૂખ્યો તરસ્યો, અઠમનો ઉપવાસ ઉભો છે. યમરાજ પૂછે છે કે તું ત્રણ દિવસ થી ઉભો છું? તો કે હા, મારે મૃત્યુનું રહસ્ય જાણવું છે, અને એ રહસ્ય તમે નહીં જણાવો ત્યાં સુધી અહીંથી ખસીશ નહીં. અને આ દેશની આધ્યાત્મિક સંસ્કૃતિ કહે છે કે નાના નાના બાળકોએ પોતાની જિજ્ઞાસાથી, પ્યાસથી, બુઝાયની ચાહથી તપ કરીને પણ સત્યને હાંસલ કર્યું છે. એ ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, નચિકેતા હોય, કોઈ પણ હોય, અહીંયા તો નાની ઉંમરની અંદર આવા જબરજસ્ત જગત આખું નતમસ્તક થઈ શકે એવી મહાપુરુષોની પરંપરા છે. 32 વર્ષે શંકરાચાર્યજી ચાલ્યા ગયા, 33 વર્ષે શ્રીમદ રાજચંદ્રજી ચાલ્યા ગયા, 39 વર્ષે વિવેકાનંદજીએ દેહ છોડી દીધો. આ બધા જ મહાત્મા પુરુષોનો કાર્યકાળ, જીવનકાળ બહુ ઓછો, પણ યુગ યુગ સુધી જે કામ કરોડોનો સમાજ ન કરી શકે એવું કામ આ એક પુરુષે આટલા ટૂંકા આયુષ્યની અંદર કર્યું છે. જરા વિચાર તો કરો કે એની જિજ્ઞાસા એની કેવી હશે. એ કે છે એટલા માટે કે છે રીત, છે અમે રીત બતાવીએ. પેલા તમારે પ્યાસ બુઝાવવાની ચાહ છે, ઈચ્છા છે? ઈચ્છા ન હોય ને માત્ર જાણવું છે મોક્ષ કેમ મળે, તારે લેવો જ ના, ના મારે કઈ લેવો નથી, જસ્ટ આઈ એમ ટોકિંગ. આ મોક્ષ માર્ગ એ એન્ટરટેનમેન્ટનો વિષય નથી, મનોરંજનનો, લોકરંજનનો નથી. પાવે નહીં ગુરુ ગમ વિના, કે પોતાના ગુરુ એક શબ્દ બોલે છે એની પાછળ શું અર્થ છે, કેટલો વિશાળ અર્થ છે, એ આખો અર્થનું અવધારણ થાય અને એને ગ્રંથસ્થ કરે, દ્વાદ સાંગીની રચનાઓ થાય, આ ગુરુગમ છે. ભગવાને એક વચન કહ્યું હોય અને વચનના વિસ્તારની અંદર આખો માર્ગ પકડી લે, કૃપાળુ દેવે આ ગુરુગમની આવશ્યકતા આપણને આપી છે. એ કહ્યું છે કે આ જીન માર્ગનું સ્વરૂપ અમે કહ્યું સંક્ષેપે, સાવ અમે સાવ સંક્ષેપમાં કહીએ છીએ, પણ તમે વિસ્તારથી પકડી લેજો. એટલે કહ્યું દર્શન સટે સમાય છે, આ સટ સ્થાન કમાં વિચારતા વિસ્તારથી, સંશય રહે ન કાય. અમે તો છ દર્શન અને છ પદ, આત્માના છ પદ અને અધ્યાત્મના છ દર્શન એ બધાય આમાં કયા છે, આત્મસિદ્ધિની ગાથામાં. પણ તમે વિચારજો, વિસ્તારથી વિચારજો, કેમકે અમે સંક્ષેપમાં મોક્ષ માર્ગ કયો છે વિસ્તારથી કહી શકાય એટલો સમય આ યુગ પુરુષને નથી. ગુરુગમથી વિચારવાનો કે ગુરુએ લક્ષ્ય કયો કરાવ્યો છે, આત્માનો કરાવ્યો છે, તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક ગાથા, પ્રત્યેક સૂત્ર બસ એ આત્માર્થે વિચારીએ, ગુરુગમથી એના ભાવ પકડાય, એનો આશય પકડાય, ગુરુગમથી એના રહસ્યો મળે. એને મંત્ર આપ્યા છે, એને રહસ્યની પદ્ધતિ આપી છે, એને રીત આપી છે. આ અનાદિની સ્થિતિ આ છે કે ગુરુગમ વિના માર્ગ ન મળે. પાવે નહીં ગુરુગમ બિના એહી અનાદિ સ્થિત. ગુરુગમ એટલે ગીતાર્થ ગુરુઓ દ્વારા એ જે બોધ આપવામાં આવ્યો છે તેનું જે કંઈ વિસ્તરણ છે, અર્થઘટન છે, આશય કથન છે, એ અવધારવું, અવધારવીને એ બોધમાંથી બોધિમાં પરિવર્તિત કરવું. આપણી સમજણ એ ગુરુની સમજણ જેવી જ થઈ જાય, બંનેની વેવ લેન્થ એક થઈ જાય, ફ્રીક્વન્સી મળે તો જ આ બધા સાધન કામ કરે છે. આ તમારો મોબાઈલ જો ફ્રીક્વન્સી ન હોય તો ચાલી શકે નહીં. એ જે કેન્દ્ર છે સેન્ટર મોબાઈલનું, એણે જે નંબર સાથે ફ્રીક્વન્સી જોડી છે અને આપણે ચાપ દબાવીએ છીએ ત્યારે વીજળીનો પ્રવાહ તો ચારે બાજુ ચાલે છે અને છતાં ખટખટ ખટખટ આપણે એમ કરીએ છીએ, અને એ જ નંબર ઉપર કેમ ઘંટડી વાગે છે, બીજે કેમ ન વાગે, લાખો લાઈન હોવા છતાં ફ્રીક્વન્સી મેચિંગ છે. આપણું ફ્રીક્વન્સી મેચિંગ ગુરુ સાથે થવું જોઈએ, અને ત્યારે જ થાય કે આપણું પોતાનું મેચિંગ અંદર કઈ રિઝર્વ હોવું જોઈએ નહીં. વાંધો નહીતર પડશે, લાઈનમાં ખરાબી છે ઓળખીએ કે ફોલ્ટ છે, ફોલ્ટ મોટો કયો તો કે તું, આમાં બીજો કોઈ ફોલ્ટ નથી.
એ નહીં હૈ કલ્પના, એ નહીં વે ભંગ, કૈનર પંચમ કાળ મે દેખી વસ્તુ અભંગ.
શિષ્ય છો એટલે કઈ ને કઈ શંકામાં પડી જાય, એટલે એને એમ થાય કે આ ગુરુ વાત કરે છે ને આ બધી, આ કલ્પના આવું કઈ હોય નહીં, આવું કઈ હોય નહીં. એને જવાબ આપે છે કે અમે તને જે આ વાત કહીએ છીએ એ નહીં હૈ કલ્પના, આ કોઈ મનોવ્યાપાર નથી, આ મનની ઇન્દ્રિયોનો વેપાર નથી, આ કલ્પના નથી. એહી નહીં વિભંગ, આ કોઈ જૂઠ નથી, કોઈ ભ્રમણા નથી. કઈ નર પંચમ કાળ મેં, આવા હડાહડ કળિયુગની અંદર પાંચમા કાળમાં પણ દેખી વસ્તુ અભંગ, પોતાના આત્માને અખંડ અને અભંગ સ્વરૂપની અંદર પ્રત્યક્ષ અનુભૂતિ કરે છે. કેટલાય લોકોએ કરી છે આ અનાદિની રીત પ્રમાણે, આ ગુરુઓની ગમ પ્રમાણે, આ ગુરુની પરંપરા પ્રમાણે અનેક લોકોએ કરી છે. માટે તું માનીશમાં કા કોઈ કલ્પના છે, આત્મા કંઈ પકડાતો જ નથી, આત્મા જેને આવ્યો એ બધી તો વાતો છે નહીં, એ વિભંગ પણ નથી, એ કલ્પના પણ નથી. પણ અમારો અનુભવ છે કે અનેક લોકોએ આવા આત્મ સ્વરૂપને પંચમ કાળમાં પણ હસ્તગત કર્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે. એ કર્યું હશે તો સાહેબ એનું કંઈક રહસ્ય તો હશે ને. તમે કર્યો છે એ બધાએ કેવી રીતે કર્યો તો અમે એ લાઈન ચાલે. અમારે કરવો છે પણ અમારાથી થતો નથી, તો કંઈક આગળ હજી માર્ગને સમજાવો, રીત જે વધારે સરળ કરો, ઇઝી મેથડ બનાવો, હજી ઇઝી કરો. આટલું કીધું પછી પણ હજી કંઈક થોડું જો સરળ થાય તો કરી આપો, કરી આપો. જ્ઞાની છે ને એની કરુણા અમાપ છે, અનંત કરુણાના ધારક એવા જ્ઞાનીઓ. એને તો કોઈ વ્યક્તિ મોક્ષ માર્ગે જવા માટે એક ડગલું ચાલે તો હજાર ડગલા સામા આવશે, પણ જે કે મારે જાણવું જ છે, ચાલવું નથી, ઇટ ઇઝ જસ્ટ ફોર ઇન્ટરેસ્ટ, બોલો લ્યો પાસ્ટ ટાઈમ. અધ્યાત્મ એ પાર્ટ ટાઈમ હોબી નથી, અને આ ગામની અંદર મને જોવા મળ્યું કે ઘણા અધ્યાત્મને પાર્ટ ટાઈમ હોબી બનાવી દીધી છે, સ્ટેટસ, ઓર્નામેન્ટલ થિંગ, એક આપણી પ્રતિષ્ઠા, એક લાગે કે હું અહીંયા જાઉં છું, અહીંયા જાઉં છું, જ્યાં જાજા જતા હોય તરત હું જાઉં છું. કેમ તારે કેવું પડ્યું? કારણ કે તું માને છે કે સ્ટેટસ છે, તું ન કરે તારો અધ્યાત્મ કરતો તો કોઈને ક્યાં વાંધો, કોઈ રસ્તો કોઈને. પણ અમે પણ છીએ, આ તારા અહમ સાથે જોડાયેલું આ અધ્યાત્મની વાત છે તારી, એટલે એ અધ્યાત્મ તારું છે એ તને ફળદાયી થતું નથી, કારણ કે એ તારે પ્રાપ્ત નથી કરવું, જાણવું છે, અને જાણીને સાંસારિક મારી પર્સનાલિટીને ફૂલફિલ કરવી છે, કે અમે એમાં છીએ અને આઈ નો સમથિંગ, એનું આ કામ નથી. એટલે આ માર્ગની અંદર જે ચાલવું હોય તો જ્ઞાની કે જે ચાલવું હોય તો અમે આગળ આવીએ છીએ, હજુ આવીએ છીએ, અને ફરી એક નવી રીત બતાવે છે.
નહીં દેતો ઉપદેશ કો પ્રથમ લે ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ.
ઓહો, પરમાત્મા કહે છે જો એક રીત તને બતાવીએ તારે આ સંસારમાં રહીને અમારા દેશમાં આવવું છે ને, તારે આવવું છે જ્ઞાનીના દેશમાં, તું રહે છે સંસારના દેશમાં, અમારા દેશની રીત તારે સમજી લેવી જોશે, એ ન્યારી છે. સંસારીઓના માર્ગથી અમારો માર્ગ ન્યારો છે. એ માર્ગની પહેલી શરત, પહેલી ભૂમિકા, નહીં દે તું ઉપદેશકો પ્રથમ લે હી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. દેશ એટલે એ દેશની રીતિ રિવાજ, આપણે કહીએ છીએ ને, ઇફ યુ વોન્ટ ટુ વી આર ઇન બી રોમ તો બી રોમન, જ્યાં છો તેવા તેવા થઈને રહો. આ દેશની રીત, અમારી પ્રથા, અમારા રિવાજ. અરે જ્ઞાનીઓના દેશના રિવાજને જાણો, અહીંયા જો પ્રવેશ કરવો હોય તો એની રીત રિવાજ શું છે? તો કે છે અહીંયા કોઈએ ઉપદેશ આપવાનો નથી, ઉપદેશ લેવાનો છે. ઉપદેશ લેવાનો છે, ઉપદેશ લેવાનો છે એટલે જેને જાણવાની માત્ર જિજ્ઞાસા ખાતર જે જતો હોય પ્રવચનમાં, આ અધ્યાત્મ પર્યુષણ વ્યાખ્યાન માળા, હાલો જાય જસ્ટ ફોર ફન, જસ્ટ ફોર નોલેજ. અરે આને તો જુદા જુદા આના શબ્દ પ્રયોગ તો જુઓ, જસ્ટ ફોર પાસ ધ ટાઈમ, જસ્ટ ફોર સોશિયલ એસોસિએશન, જસ્ટ ફોર ફેમિલરાઇઝેશન. વાહ, સરસ મજાની વ્યાખ્યાન મળાવવાનો તારો કન્સેપ્ટ બહુ મજાનો છે. આનાથી જ્ઞાનીના દેશમાં જવાશે નહીં હો, પેલા સમજી લેજે. કારણ કે અહીંયા તો જેને ઉપદેશ લેવો છે આચરવા માટે લેવો છે. ઉપદેશ જેને લેવો છે એને એ માર્ગે જવા માટે લેવો છે, અને જેને જવા માટે ઉપદેશ લેવો છે ને એ પરફેક્ટ લે. કારણ કે પછી ચાલતા ચાલતા માર્ગમાં કોઈ વિઘ્ન આવવું જોઈએ નહીં. આપણે જાતે જ્યારે માર્ગ કાપવાનો હોય અને અજાણ્યા પ્રદેશમાં જવું હોય ત્યારે માર્ગદર્શક પાસેથી માર્ગ સમજીએ, કેવો સમજીએ છીએ? પાક્કો. સરનામું કેવું મેળવીએ છીએ? પાક્કું. બધું પૂછપરછ કરી લઈએ, ત્યાં જવામાં કોઈ તકલીફ નથી ને. કાંઈ ભાષાની તકલીફ પડે તો શું કિમ્યું અપજાવો, ખાવા પીવાનું કંઈ મળે એમ છે કે નહીં, કઈ જગ્યાએ શું કરવું, આટલો ઓલો સમજાવવા વાળો હોય બરોબર બધું સમજાવી દે. આટલું આટલું ધ્યાન રાખવાનું છે, કારણ કે એને એ માર્ગે જવું છે. જવું છે એને ઉપદેશને ગ્રહણ કરવાનો છે, ઉપદેશ આપવાનો નથી. કૃપાળુ દેવે એ ઉપદેશ ગ્રહણ કરવા માટેનો એક સરસ મજાનો આપણને પ્રકલ્પ આપ્યો. મુનિએ કહ્યું કે અમારે ઉપદેશ કાર્ય કરવું પડે છે પણ ગમતું નથી. જો એ પરમ કૃપાળુ દેવને ઓળખી ગયા છે કે આ પરમાત્મા સ્વરૂપ વિભૂતિ છે, એટલે કહે છે કે અમારે ઉપદેશ કરવો પડે છે એ અમને રુચિ થતી નથી. કારણ કે અમે ઉપદેશ કરીએ કે જે વસ્તુ અમે જ જાણતા નથી. અમે કિસો ઉપદેશ કરીએ? કૃપાળુ દેવે સરસ કહ્યું કે મુનિ, ઉપદેશ કરવા હેતુથી ઉપદેશ કરવો નહીં, પણ સ્વાધ્યાય કરવો, જ્ઞાનીના બોધ વચનો વાંચવા અને એ ઉપર જાતે ચિંતન કરવું, જાતે મનન કરવું, જાતે એનું નિધિ ધ્યાસન કરવું અને મોટેથી કરવું, એટલે સાંભળનારને લાભ થવો હોય તો થાય, પણ એને સંભળાવવું છે એ દ્રષ્ટિથી તમારે સ્વાધ્યાય કરવો નહીં. મુનિઓનો સ્વાધ્યાય મોટેથી હોય છે એટલા માટે કે એની પાસે આવેલા જિજ્ઞાસુ જીવો એ સાંભળે. આ મુનિનું ચિંતન છે, એ સ્વાધ્યાય કરે છે, પોતાના સ્વને જાણવા માટે પ્રયત્ન કરે છે અને એમાં આધાર આવા પ્રાપ્ત પુરુષોના, આપ્ત પુરુષોની વાણીનો સહારો લે છે અને એ સહારાથી પોતાનું જે કંઈ ચિંતન ચાલે છે એ ચિંતન મોટેથી કરે છે અને એનો લાભ જો કોઈ જિજ્ઞાસુ જીવોને મળવો હોય તો મળે, ન મળવો હોય તો યથાભાવી, એમ 706માં કીધું છે. એમ આ સ્વાધ્યાય છે, કૃપાળુ દેવના માર્ગમાં સ્વાધ્યાય કરવાનો છે, ક્યાંય ઉપદેશકની પરંપરા નથી. સ્વાધ્યાયકારનો અર્થ એને સ્વાધ્યાય કરવાનો છે, એ જાતનો પોતાનો વ્યાયામ છે અને એ સ્વાધ્યાય પરમ પુરુષના, આપ્ત પુરુષના વચનોથી જ થાય. એ વચનો લઈને બેસવાનું, એની જ વાત કરવાની, એમાં જ ઊંડા ઉતરવાનું, એમાં જ પોતાનું જે કાંઈ વિચારવાની પોતાની શક્તિ છે, ક્ષયોપશમ છે, એમાં લગાવવાનો. એટલે સ્વાધ્યાય કરશે કોઈ એક વ્યક્તિ, બાકીના લોકો એ સ્વાધ્યાયનો લાભ લેશે અને એની દ્વારા એનો પણ સ્વાધ્યાય થશે. અમે તો સ્વાધ્યાય સાંભળવા જઈએ છીએ કેમ કે અમારે એ સાંભળવા દ્વારા પણ અમારે પણ સ્વાધ્યાય કરવાનો છે, પણ અમે જાતે કરી શકતા નથી, એટલો ક્ષયોપશમ નથી, ભાષા જ્ઞાન નથી, સમજણ નથી, અભ્યાસ નથી, પરિચય નથી. ન થાય, કાંઈ વાંધો નહીં, પ્રભુના વચનો જાતે એકલા નથી વાંચી શકતા, તો જાઓ સ્વાધ્યાયમાં, કરો સ્વાધ્યાય. ત્યાં જઈને પણ સ્વાધ્યાય કરવાનો છે એટલે પહેલે દિવસે સૂચના દીધી કે કૃપાળુ દેવના વચનોનું પુસ્તક સાથે લઈને બેસજો, હું સ્વાધ્યાય કરું છું, તમે કરો. હું પત્ર વાંચું છું, તમે સાથો સાથ પત્ર વાંચો છો, એ જ ભાવથી રહ્યો સાથે એક કલાક સુધી, અને એમાં જે જે વાત આવે છે એ સમજવા પ્રયત્ન કરો અને જે મારી સમજણમાં ન આવે એવું મારું પણ ધ્યાન દોરો. મને લાભ થશે, મને ઘટકોપરમાં આવવાનો લાભ શું કે એવું આવું સુંદર મજાનું મંદિર છે અને આવા 35-37 વર્ષથી જ્યાં નિરંતર સ્વાધ્યાયનો જ્ઞાન યજ્ઞ ચાલે છે એવા પાકટ મુમુક્ષુઓ પાસેથી અમને પણ કંઈક દ્રષ્ટિ મળે. પણ જો મારી દ્રષ્ટિ ઉપદેશ દેવાની હોય કે મારે ઉપદેશ દેવો છે તો પતી ગયું, ન તો મારું કલ્યાણ છે ન તમારું, બે બેગડા. નહીં દે તું ઉપદેશકુ, પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. જ્ઞાન જ્યાં સુધી નિરાવરણ થયું નથી ત્યાં સુધી તું શ્રુત જ્ઞાનના અવલંબને ચાલ. આ માર્ગ છે, સબસે ન્યારા અગમ, અને આવો માર્ગ બધાથી ન્યારો માર્ગ આ છે કે સમજીને ચાલ. વો જ્ઞાની કા દેશ, જ્ઞાનીના દેશની તો આ રીત છે, આ રિવાજ છે, આ પ્રથા છે. જપ તપ ઓર વ્રત આદિ સબ તહા લગી ભ્રમ રો, જહાં લગે નહીં સંત કે આઈ કૃપા અનો. જપ તપ વ્રત આ બધું શેના માટે કરવાનું છે? એ પોતાના પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે. પરમ તત્વને પ્રાપ્ત કરવામાં બાધક તત્વ કયું છે તો દેહનું પ્રાધાન્ય છે, શરીરનું પ્રાધાન્ય છે, ઇન્દ્રિયોનું પ્રાધાન્ય છે, ઇન્દ્રિયોના વિષયની બળવત્તરતા છે. આત્મબળ તો બહુ સુષુપ્ત અવસ્થામાં છે. જે કંઈ જીવન જીવીએ છીએ એ ઇન્દ્રિયોના વિષય બળના સહારે જીવીએ છીએ, મનના કસાય બળના સહારે જીવીએ છીએ. બોધબળ તો આવ્યું નથી, આત્મબળ જાગ્યું નથી, એટલે પછી વ્રત તપ કરીએ છીએ ત્યારે સેના માટે કરીએ છીએ એ પકડાતું નથી. એટલે વ્રતનો જે ઉપયોગ થવો જોઈએ, વ્રતનું જે પરિણામ આવવું જોઈએ એ ન આવે અને એમાંથી કંઈ બીજું જ પરિણામ આવે, આ એલોપથી દવા જેવું કે મૂળ દર્દને તો દૂર કરવું હોય તો કરે, નહીં તો બીજું દર્દ તો ઘાલી જાય. કેમ કે એનું દરેક દવાને એનું રિએક્શન છે અને દરેક રિએક્શન એક નવું દર્દ છે. હમણાં એક ભાઈ મને મળ્યા, મેં કીધું કેમ છો, કે બહુ સારું, પણ બહુ હેરાન છું. કેમ? મને કે ઓલું દર્દ હતું ને સારું હતું, ત્યાર પછી બધી દવાઓ લીધી ને એ દવાઓના દર્દ એટલા ભયંકર છે કે હવે એમ થાય છે કે મૂળ દર્દ હોત તો કઈ વાંધો નહીં, ખેંચી કાઢત. દર્દ કરતા દવા ભયંકર છે. એમ આ બધા વ્રત તપ જપ જો એની સમજ ન હોય, જો એની પાછળની આત્મદ્રષ્ટિ અને સ્વરૂપની પ્રાપ્તિ અને આત્મબળ વધારવાની દ્રષ્ટિ ન હોય અને બીજા જ ભાવ આવે, એ ભાવ હમણાં વિચારીશું, કૃપાળુદેવે કીધા જ પાછા આત્મસિદ્ધિની ગાથા યાદ આવે તો કેવું.
લયો સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં.
વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી કે મને નડે છે, આત્માનો પ્રકાશ થવા નથી દેતી આ બધી વૃત્તિઓ. આ ઇન્દ્રિયોની વૃત્તિઓ છે, બહિર્ગમન કરતી વૃત્તિઓ છે, વિષયોની વૃત્તિઓ છે, કષાયની વૃત્તિઓ છે, તૃષ્ણા લાલસા વાસના ઘેરાયેલો છું ચારે બાજુના ઘટમાં. આ વૃત્તિનું સ્વરૂપ સમજ. કઈ વૃત્તિ સૌથી મને પરેશાન કરે છે, આ વૃત્તિનો જય કરવા માટે મારે વ્રતનું અવલંબન લેવું છે. પણ વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને વૃત્તિ સાથે સંબંધિત ન હોય એવું વ્રત લઈ લે છે, એવા વ્રતની આરાધના કરે છે. એવા વ્રતમાં આત્મિક ભાવ આવતો આવશે, ઓલો લૌકિક ભાવ આવી ગયો. ગ્રહે નહીં પરમાર્થને, એનાથી પરમાર્થ ગ્રહણ થયો નહીં, પણ નવું એક અપલખણ આવી ગયું, નવો એક દુર્ગુણ આવી ગયો. કયો આવ્યો? લૌકિક માન. આ કઈ તમારા મંદિરની વ્યવસ્થા છે? આઠ આઠ દિવસના ઉપવાસ કર્યા છે, નથી કોઈના બહુમાન કરતા, નથી વરઘોડા કાઢતા, નથી માળા પહેરાવતા, શું તમે ધર્મ કરવાના છો? બોલો. અમે 15 ભથ્થું કર્યું ને ખોડ ભથ્થું કર્યું ને માસ ખમણ કર્યું ને તમને કોઈને કઈ કિંમત જ નથી એને? તે તારું લક્ષ વૃત્તિ ઉપર હતું કે લૌકિક માન ઉપર હતું? ત્યાં વ્રત ન કર્યું હોત તો માન કસાય તો ન જાગત, તો મૂળ દર્દ શું ખોટું હતું? વૃત્તિ હારી હતી. આ ઉપચાર છે એ દર્દ કરતા ભારે થયો. માન કસાય તો જગતમાં આ જીવને અનંત સંસાર રખડાવી મારે. અરે, મારે આ માન કસાયમાંથી આ અહમને છોડવા માટે તો આખો પરમાર્થ કરવો છે, અને આ ધર્મ કરીને મેં તો આ વ્રત તપમાંથી અહમને પુષ્ટ કર્યો. અરે, મેં ન કર્યો, મારા ઘરના બધાએ ભેગા થઈને કર્યો. શું થાય? આ બધું હમણાં અપાસરામાં બધે શરૂ થઈ જશો. નાણા કર્યા, સાંજીઓ કરી, જુઓ આપણા વેવાય ગામમાં જ છે, એમ કઈ એની સ્થિતિ નાખી દીધા જેવી નથી, પણ એને જરાય થાય છે કે એકાદું સાંજી હું કરું. બોલો. અરે, તારી વૃત્તિ અહીંયા છે, આ તે ખાધું નહીં ને વેવાઈને તું હવે ભૂખે મારીશ. ઓલો એમ કેસે કે ભાઈ તારે નહોતું કરવું તો નહોતો કરવું, મને શું કામ હાલકનું કર્યું? હવે બિચારો ગામમાં રહીએ, એમાં દીકરીનો બાપ હોય અને દીકરીને નણંદ જો આવું કરીને બેઠી હોય તો એને હાંજી કર્યા વિના છૂટકો નહીં. એમ કે આપણે થોડુંક ઓછું ખાશું, પણ હવે આ હળગાવો થોડુંક, જાઓ વાટકા લેવો અને લાણા કરો. આ માનમાં ગયા, આ વૃત્તિ તો ક્યાંય રહી ગઈ, વ્રતનું જે હેતુ હતો એ તો ક્યાંય રહી ગયો, આત્માની શુદ્ધતા તો ક્યાંય રહી ગઈ, પરમાર્થ પકડવાનો તો ક્યાંય રહ્યો, અને લૌકિક માનની અંદર એવા ચાળે ચડી ગયો કે પોતે તો ચડ્યો પણ અનેકને એનો સ્પર્શ કરાવી ગયો. લ્યો, આમાં શું લાભ કર્યો? અને પાછા શું કે ખબર છે, શાસનની પ્રભાવના તો કરવી જ જોઈએ ને. તારા હગાવાલા દુઃખી થાય એવી શાસનની પ્રભાવના એવું ક્યાંથી ગોતી આવ્યું હતું? પેલા બાધા લે કે પેલા મારા વ્રતની કોઈને ખબર નહીં પડવા દઉં. બીજી બાધા લે કે મારા વ્રત ને નિમિત્તે એક પણ આરંભ સમારંભ નહીં થવા દઉં, ત્રીજી બાધા લે કે મારા વ્રત ને નિમિત્તે માન કસાય કોસાય એવા એક પણ માન સત્કાર બહુમાન એવા એક પણ કાર્યક્રમ વરઘોડા નહીં થાય, એમાં મારી સંમતિ નહીં હોય, એમાં મારી ઉપસ્થિતિ નહીં હોય. લેવા લૌકિક માન આ પુરુષ ઓળખે છે આપણને, એટલે એને કહ્યું કે આ વ્રત તપ તમારા ભ્રમરૂપ છે. એટલા માટે કે ઓલી વૃત્તિ હતી ને એ સારી હતી, ઓછી નુકસાનકારક હતી. મને ચાર પાંચ વાર ખાવાની વૃત્તિ છે એટલે મેં જરાક એકાસણાનું તપ કર્યું, એ જરા વૃત્તિ ઉપર સંયમ આવે તો એ બરોબર છે જો એ શાંત થતી હોય તો. પણ આ બીજું જો હલાડિયું થતું હોય ને બીજા લાકડા અંદર આવતા હોય તો ઓલું ચાર વાર ખાવાનું સારું હતું, તું તારી બીને ખાઈ લેજે ને બાપા, ક્યાં કોઈ નોંધવું છે. પણ તારા વ્રતને કારણે તો લૌકિક માનમાં પડ, આ કર્મ આ ભ્રમ થઈ ગયો. જો આ ભ્રમ વૃત્તિ સત્ય, લૌકિક માન ભ્રમ, પરમાર્થ સત્ય અને આ માન કસાય સત્કાર મનાવા પૂજાવા અને ત્રાહિતને આની અંદર લોક વ્યવહારમાં નાખવો, ધર્મના વ્યવહારમાં લોક વ્યવહાર ઉભો કરવો, લૌકિક મહત્તા ઉભી કરવી, લૌકિક મહત્તા ઉભી કરવી, આ અધર્મ છે, આ ભ્રમ છે, આ વ્રતનું સ્વરૂપ વિકૃત થઈ ગયું, વિકૃત થઈ ગયું. જેને એની સાથે કાંઈ સંબંધ નથી, લૌકિક સંબંધ ખરો, આપણા વેવાવેલા છે, હગાવાલા છે, મોસાળિયા છે, કુટુંબીજન છે, એ બધા ભલે રહ્યા, પણ મારી આત્મિક આરાધનાને એ સંબંધને શું સંબંધ? કઈ નહીં. અને છતાં એ બધું જ થાય તો પછી આ જ્ઞાની પુરુષ કે છે ભ્રમરૂપ.
વહ સાધન બારી અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પર્યો, અબ ક્યોં ન બિચારત હૈ મન સે કછુ ઓર રહા ઉન સાધન સે, બિન સદગુરુ કોયન ભેદ લહે.
આનાથી કઈક પાછળનો વિચાર, આ વ્રત તપ જપ યમ નિયમ આ અરિહંતોએ, જ્ઞાની ભગવંતોએ, ગીતાર્થ પુરુષોએ, કેવડીઓએ કેવો મજાનો માર્ગ સુંદર આપ્યો છે, સંયમનો, સંવરનો, નિર્જરાનો માર્ગ આપ્યો છે, તપનો માર્ગ. એ ભૂતકાળની અંદર અજ્ઞાનથી થયેલા, મોહથી થયેલા, પ્રમાદથી થયેલા કર્મોને ખપાવવાનો માર્ગ આપ્યો છે, તારા કર્મના બંધન તોડી નાખશે, ઉદયમાં નહીં આવવા દે, એ કર્મની તું વિદારી નાખ, તપમાં ચાલ્યો જા. પણ તપમાંથી લૌકિકમાં જવાનું ક્યાં શીખી આવ્યો? એ કોને તને કીધું? વૃત્તિ સાથે યુદ્ધ કર, માનમાં જવાની જરૂર નથી, માન તો છે નહીં ને નકામું ઉભું કરવું, અને માન જેવો મોક્ષનો કોઈ બીજો દુશ્મન નથી, સમજી લેવાનું. માન જેવો લોભ મોક્ષનો બીજો કોઈ દુશ્મન નથી, એટલે આ પરમ કૃપાળુએ કીધું કે આ જગતમાં જો માન ન હોત તો મોક્ષ અહીં જ હોત, એટલે અહીંથી માન જાય તો શું આવી જાય? તો મોક્ષનો દુશ્મન કોણ? મોટામાં મોટો એકમાત્ર માન. હવે આપણે આપણા તપની અંદર માનમાં ચાલ્યા જાય તો મૂળ રોગ આપણી વૃત્તિનો હોય એના કરતા ઉપચાર ભયાનક થયો કે નહીં, એ અર્થમાં એને કહ્યું આ ભ્રમરૂપ છે, આવું નહીં કરશું. જહા લગી નહીં સંતકી પાઈ કૃપાનો, સંતની કૃપાથી સંયમના માર્ગે જાઓ. સંત ઇન્દ્રિયોના વિષયથી પાછા હટાવે, મનના કષાયોથી પાછા હટાવે, ઉપશમ વ્રતમાં સ્થિર થાઓ, સંયમમાં સ્થિર થાઓ. જીવનમાં સંયમ પ્રગટશે, આત્માનું તેજ પ્રગટશે, જીવનનો પ્રભાવ પ્રગટશે. જેના જીવનમાં યમ નથી, નિયમ નથી, તપ નથી, વ્રત નથી, એમાં માત્ર ઉચ્છૃંખલતા છે, એની કોઈ પ્રતિભા, એનો કોઈ પ્રભાવ જગત ઉપર પડી શકે નહીં. સંયમ જેવું પ્રભાવનું કોઈ સાધન નથી, માધ્યમ નથી. તમે સંયમમાં સ્થિત છો અમુક વસ્તુનો નિષેધ છે એ માત્ર કોઈ જાણે ત્યારે આપણને ખબર ન પડી. આટલો બધો આની અંદર સમાય ગયો છે. વિષય કશાય ભોગ ઉપભોગથી આની વૃત્તિઓને આટલી બધી શાંત કરેલી છે. વૃત્તિના વિજયી વીર જેવો કોઈ જગતની અંદર વીર નથી. ભગવાન મહાવીરે કહ્યું કે 10,000 સુભટોને યુદ્ધના મેદાનમાં લડીને હરાવી શકે એની સુરવીરતા કરતા પણ પોતાની વૃત્તિ સામે જે લડી શકે છે એ મોટો સુર છે. ઉત્તરાધીન સૂત્રમાં ભગવાને આ બતાવ્યું છે.
પાયા કી યે બાત હૈ નિજ છંદન કો છોડ પીછે લાગ સત પુરુષ કે તો સબ બંધન તો.
આ રીતની વાત થાય છે, પરમપદને પામવાની રીત, પરમપંથની રીત. પાયા કી યે બાત હૈ, બેઝિક ફંડામેન્ટલ ક્લાસિક. ઘણા પૂછે છે ને શું કરવું, ક્યાંથી શરૂ કરવું? બસ અહીંથી શરૂ કર, કે વ્રત કર ને માન કસાઈ નો કર, બસ શરૂ અહીંથી કર. ફોન કરીશ ના કોઈને કે તમને ખબર છે આજે ત્રીજો છે, હવે એને ખબર પાડીને તારે શું કરવું છે, એને શાંતિથી ખાવા દે ને ભાઈ. ક્યાંય નહીં કરશો. પાયા કી યે બાત હૈ, આ આધ્યાત્મિકતાનો પરમાર્થનો માર્ગને પામવાનો આ પાયો છે. આવે છે પ્રશ્ન, સરસ આવ્યો છે અને પત્રમાં છે. સમજ્યા એ તો સમાય, તું તારામાં સમાતા તો શીખ, શું ઉભરાય છે? એક થોડુંક વ્રત કર્યું અને ઉભરાઈ ગયો, એક બે નિયમ લીધા અને ઉભરાઈ ગયો, આવો છીછડો તું. આ તો ખાબોચિયા ઉભરાય, સાગર ક્યારે છલકાતો નથી. આવા ખાબોચિયા જેવા થવું છે, ખૂબ મંડુપ દ્રષ્ટિ. જરાક કંઈક થયું, અમે તો આઠેથી પડી કમણું કર્યું, પણ રોજ કીધું છે એનું શું કર્યું. નમ્રતા આવે, થઈ શક્યું, સારું થયું, અમે બધા એડજસ્ટ કર્યા. આ મુંબઈના જીવનની અંદર સમયનું એડજસ્ટમેન્ટ કર્યું, નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો, જ્ઞાનીના આશ્રયે આવા શુભ ભાવમાં અમે આવ્યા. અમને ખબર પડી કે કયા કયા ભાવોથી અમારે વિરમણ કરવાનો છે, આ કર્મબંધના કારણોથી અટકવાનો છે, થોભવાનો છે. સારું થયું એમ અવડું ન લેતા, સવડું લેવું. પાયા કીએ બાત હૈ નિજ છંદન કો છોડ. આ નિજ છંદ છે બધા, આ ચાળા છે, આ ચાળા દાખલ નહીં કરવાના. આવા પ્રસિદ્ધિના, માનના, સત્કારના, મનાવાના, પૂજાવાના આવા એકેય ચાળા અધ્યાત્મ માર્ગની અંદર શોભા દે નહીં, શોભા ન દે. પેપરમાં આપણ, ફોટા આપણ, આમ કરીને તેમ કરીને આ બધી વાત બધી આપણે ન જોઈએ. સમય જવાની વાત છે, ફોટો ક્યાંથી લેવો? સમ